આત્મા હોય છે, પણ એમની સ્થાપના ત્રણેય લોકની અંદર હોય છે. એમાં આ દિવસોમાં સામાન્ય તો જતા જ હોય છે, પણ તેઓ પણ, ઇન્દ્રો પણ આઠમા નંદીશ્વરમાં જાય છે. જિનેન્દ્ર દેવના પૂજન ભક્તિનો ત્યાં મહોત્સવ ઉજવે છે. પોતે સાધક છે, છતાં પણ પોતાની સાધનામાં નિમિત્ત એવા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિભાવ સ્વયં સહજ ઉછળા વગર રહેતો નથી. આઠમો ખાસ નંદીશ્વર છે, જેની ચાર દિશામાં 13-13 જીન મંદિર છે. વચ્ચે અંજનગીરી હોય, ચાર દિશામાં 4 દધીગીરી હોય, અને એક એક દધીગીરીના 2 ખૂણામાં 2 રતિકર હોય છે. એમ એક દિશામાં 8 રતિકર છે, 4 દધીગીરી છે અને 1 અંજનગીરી. એ રીતે 13 અને 4 દિશાના થઈને 52. એની મુખ્યતા લઈને આપણે મધ્યલોકમાં આવેલ 458 જીન મંદિરનું અહીંયા પૂજન આપણે કરીએ છીએ. એમાં સૌથી પહેલી શરૂઆત અઢી દીપમાં આવેલ 5 મેરુથી શરૂઆત કરીએ છીએ. એમાં આપણે જે રહીએ છીએ જંબુદીપ, અને જંબુદીપની પણ મધ્યમાં સુદર્શન મેરુ છે, અને એમાં એ મેરુ પર્વત ઉપર 16 મંદિર આવેલા છે. નીચેથી ઉપર જઈએ તો ભૂમિ ઉપર ભદ્રશાલ વન છે, એના ઉપર નંદનવન છે, એમનાથી ઉપર સોમનસ વન, અને સૌથી ઉપર પાંડુક વન છે. અને એની એક એક દિશા એટલે 4 દિશા, એક વનની 4 દિશા, તો 4 વનના 16 થયા. અને ત્યાં 16 મંદિરમાં એક એક મંદિરમાં 108 પ્રતિમા, અને જેમ અત્યારના ગુરુદેવસિંહ પ્રવચન 500 ધનુષના પણ હોય છે 7મી નરકમાં. તો અહીંયા એક એક પ્રતિમા છે એ 500 ધનુષની, અને એવી 108 પ્રતિમા, એ મંદિરની વિશાળતા કેવી હશે. આ ઉત્તમ અકૃત્રિમ મંદિરો છે. કોઈને એમ પ્રશ્ન થાય કે આવું કંઈક અકૃત્રિમ જેવું હશે, કઈ કોઈ ન બનાવે ને થાય એવું કઈ હોય? કઈક તો બનાવવું પડે ને, બનાવે તો થાય ને, એમને થોડી હોય, એમને ન હોય ને? હોય. દરિયા બધા ખાલી હતા, પછી એક જણે શરૂ કર્યું પાણી નાખવા, તો બીજા કર્યું ને, એમ દરિયો બની ગયો ને. હિમાલય પેલા મેદાન હતું, પછી એક પથ્થર મૂક્યો, એના ઉપર મૂકતા મૂકતા થઈ ગયો ને. કરતા બુદ્ધિના મિથ્યા અભિપ્રાયમાં આવા તર્ક આવે છે. જગત સ્વયં અનાદિ અનંત સત છે. એક વાત વિચારી લેવું, જે સત હોય એનું કોઈ કારણ ન હોય શકે. સત અહેતુક અવિનાશી. આ જગતમાં જળ ચેતનથી બનેલું 6 દ્રવ્ય, એના 2 ભેદ કરીએ તો જળ ચેતન જીવજી, એ બનેલું આખું વિશ્વ સ્વયં સિદ્ધ છે. કોઈ એના કરતા હરતા છે નહીં, અને કોઈ કરતા હરતા હોય તો જગતમાં કોઈને સુખી દુઃખી કેમ બનાવ્યા? ભેદભાવ સુકામ કર્યો એને? અને કોઈ મહાપુરુષ, મહા સુપર પાવર, કોઈ જો ભેદભાવ વાળા હોય તો આપણે રાગી દ્વેષી ભેદ કરીએ અને એ પણ કરે તો ફરક શું પડે? છે તેની કોઈ ઉત્પત્તિ નથી, અને છે તેનો કોઈ દિન નાશ નથી. અને આવી એક સિદ્ધાંત, કયો સિદ્ધાંત? સત અહેતુક નિરપેક્ષ અનાદિ અનંત છે એવું જો સ્વીકારશો તો કરતા બુદ્ધિ છીટા વગર રહેશે નહીં. કારણ કે કરતા બુદ્ધિમાં કરવા પણ એટલે નવું હોય છે, અને આ અનાદિ અનંતમાં કરતા પણ હોતું તો કુદરતમાં પણ સહજપણે એવી રચના છે કે એ પ્રતિમા પૂદગલ સ્કંદો પણ એ પ્રતિમા રૂપે સદાકાળ છે. એમાં કોઈ પરમાણુ આવતા જતા હશે કે નહીં? આવજા ન કરે, છંદો આવતા કરતા હોય અને છતાં આકાર તો એવો ને એવો, આપણને એમ લાગે કે એવું કઈ નથી. અહીંયા ભગવાન બિરાજમાન થયા છે, હવે એમાં કઈ ફેરફાર નથી ને. પેલા દિવસે જે હોય એવા જ ભગવાન છે ને, એમાં સૂક્ષ્મ છંદો આવજા કરતા હોય છે. અને એ રીતે જોઈએ તો, એ રીતે જોઈએ તો શાશ્વત વિશ્વમાં પણ એ નાશવાન પણ છે, વધઘટ પણ છે. જેમ અહીંયા આપણને બે રીતથી ગુરદેશી 14મી ગાથામાં લે છે, પર્યાયની સમીપથી જોવામાં આવે તો બધું સ્પષ્ટપણું કેવું છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તો પણ એ રીતે બે રીતે છે. અને આજ પ્રશ્ન આખો કયો લીધો હતો કે પર્યાયથી જો જોઈએ તો એ બધો કર્મનો સંબંધ છે, એ ક્ષેત્રાવગા સંબંધ છે, અથવા બીજો બોલ જે આવ્યો ગતિનો ક્ષેત્રનો, એમાં નાનું મોટું આકાર થાય છે, એ બધું કેવું છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે. અને ત્યારે આત્માનું જે અનન્યપણ છે કેવું થઈ જાય છે, અભૂતાર્થ થઈ જાય છે. અરે હમણાં ઓલું તમે કીધું કે જયારે પર્યાયથી જોઈએ તો સત્યાર્થ છે ને, અને દ્રઢ દ્રષ્ટિમાં જઈએ તો અસત્યાર્થ છે ને, ત્યારે સત્યાર્થ છે. એટલે બે દેખાય એક સાથે, બે માં આવ્યું ને, ભૂતાર્થ અને અભૂતાર્થ બે કર્યું કે નહીં. પર્યાયથી જોઈએ તો પરનો સંબંધ છે, પરદ્રવ્યનો એક ક્ષેત્ર અવગા સંબંધ છે, કર્મથી બંધાયેલો છે, આવ્યું તને, અનાદિ બંધ પર્યાયથી જોવામાં આવે. અને તો એ બધું છે, પર્યાયથી જોઈએ તો અલગ અલગ બધી ગતિઓ પણ છે. અને આ ત્રીજો થોડો બોલ શરૂ થયો, ત્રીજો બોલ છે એવો હતો કાળનો, એટલે એમાં શું હતું, અનિયત છે બધું, આડું અવળું છે, આડું અવળું અનિયત, નિશ્ચિત પણ નહીં, ક્યારેક કોઈ ટાઈમસર ટ્રેન આવે, ક્યારેક વહેલી મોડી આવે, અનિયત છે ને. અનિયત એટલે શું, વહેલું મોડું, આગળ પાછળ, તો શું જો અનિયત એટલે ત્યાં એવો અર્થ, અનિયત એટલે આગળ પાછળ થાય છે, ક્રમે નથી, અકાળે થાય છે એમ નથી. અનિયત એટલે સ્વભાવથી વિરુદ્ધ, એનું નામ અનિયત છે. એમાં શું છે એનું એનો અનિયત, સમુદ્રનો મૂળ સ્વભાવ શું છે, સ્થિર છે. આ તો કિનારે ઉભા છો તો એમાં તમને શું દેખાય છે, હાનિ વૃદ્ધિ ભરતી ઓટ દેખાય છે. અનિયત એટલે કાળે આડું વળું એવું ન લેવું, અનિયત એટલે કે સ્વભાવથી વિરુદ્ધપણાનો ભાવ. 47 નહીમાં પણ નિયતિ નહીં ને અનિયતિ નહીં આવતી છે, એમાં દ્રષ્ટાંત છે કે પાણી ઉષ્ણતા છે એ શું છે, અનિયત પણ, એટલે કે પાણીના શીતળ સ્વભાવથી વિપરીત પણ છે, એનું નામ અનિયત છે. જ્યાં કાળ આગળ પાછળ થાય છે, વહેલું મોડું થાય છે એવા અર્થમાં. તો આજ પ્રશ્ન ફરીથી ગુરુદેવ અડધો કલાક સુધી બહુ ચલાવે, કારણ કે એ વખતે ઘણું બધાનું કે જયારે તમે પર્યાયથી જોવો તો પર્યાયમાં સત્યાર્થ છે, અને ત્યારે ત્રિકાળી દ્રવ્ય અસત્યાર્થ છે, અને સ્વભાવની દ્રષ્ટિમાં જાઓ ત્યારે એ સત્યાર્થ થાય અને પર્યાય અસત્યાર્થ થાય, એ તો બરોબર કે નહીં. એમાં આવ્યું તો ને, સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો બધું સ્પષ્ટપણું આદિ કેવું છે, અલગ અલગ આકાર છે, બધું કેવું છે, અભૂતાર્થ, બરોબર કે નહીં. એવી જ રીતે પર્યાયની સમીપ જોવે તો બધું સ્પષ્ટપણું સત્યાર્થ છે, બધું સ્પષ્ટ પર્યાયમાં, અને અબદ્ધ સ્પષ્ટપણું બધું અસત્યાર્થ છે. એમ કહીને પરસ્પર હોય ને, સ્વભાવની દ્રષ્ટિમાં પર્યાયમાં વધઘટપણું ને બધું કેવું થઈ જાય, અભૂતાર્થ, કે ના સ્વભાવનો અનુભવ પણ થાય અને બધું સ્પષ્ટપણું પણ દેખાય, બે ગૌણ થઈ જાય ને. તો એવી જ રીતે જયારે પર્યાયની સમીપમાં જોઈએ તે મુખ્ય થાય ને, ત્રિકાળી દ્રવ્ય ગૌણ થઈ જાય, એવું એમાં શું અરસપરસ લેવું જોઈએ ને, એનું કેમ એવું સુખામ નહીં. જો તમે આમાં કહો કે દ્રવ સ્વભાવથી જોતા પર્યાયમાં જે બધું અનિયતપણું છે, ક્ષેત્ર નાનું મોટું થાય છે, એ બધું જો તમે અભૂતાર્થ કહી દો છો, તો પર્યાયની સમીપતામાં જયારે બધ સ્પષ્ટપણું દેખાય, પર્યાયમાં હાનિ વૃદ્ધિ દેખાય, કે જુદી જુદી ગતિ દેખાય, તો ત્રિકાળી દ્રવ્ય અભૂતાર્થ અસત્યાર્થ કેમ નહીં પણ એમ. કાયમી છે તો કાયમી તો પર્યાયમાં પણ અત્યારના જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી બધું કાય છે. બધું જીવનમાં એક મોટો સિદ્ધાંત જેનો આશ્રય લેવાનો છે ને એક સમય પણ છોડતો તો નહીં, ગૌણ નહીં કરતો, નહીં તો આવી બે નહીંથી જોવાની સાધક દશા જ નહીં રહે. એ ત્રિકાળી ટકતો તત્વ આશ્રયભૂત તત્વ છે. આશ્રયભૂત તત્વનું અવલંબન, આશ્રય, આધાર ક્યારે છોડી શકાય? અને એટલા માટે એને ઓલું જે આચાર્ય દેવે કીધું કે પહેલું સિદ્ધ એટલા માટે કર્યું, ગુરુદેવે ખુલાસો કર્યો કે બધું સ્પષ્ટપણું અથવા તો પર્યાયમાં જુદો જુદો ગતિમાં છે તો આકાર બધું ખજૂરાનંદ બધું ઘણા દ્રષ્ટાંત ગુરુદેવ કીધું. અને હવે અનિયતપણામાં પર્યાયમાં અશુદ્ધતા વિપરીતતા અનિયત અહીંયા છે અને ઉષ્ણતાનો દ્રષ્ટાંત શેમાં આપણને આવશે? અસંયુક્તમાં છેલ્લામાં આવશે, પાણીની શીતલતાનો. અહીંયા વધઘટના બેમાં શું ફરક છે કે અહીંયા વધઘટ રૂપે છે, ઓલું આખું વિપરીત રૂપે છે. આખું ત્યાં વેદનનો આકૃતાનો ભાવ તો અહીંયા નિયત કહીને વધઘટ એ પણ આત્માનો મૂળ સ્વભાવ નથી. આત્મા તો પૂર્ણ રૂપનું એકરૂપ તત્વ. તો પહેલું તો આ બધું સુખામ ભૂતાર્થ સત્યાર્થ દરેક બોલમાં લીધું. કેમ લીધું? પછી તમે એને અભૂતાર્થ કરાવો છો. જૈન દર્શનનું આ એક પહેલો વ્યવહારનો વિષય. અન્ય જે મતો માનતા હોય કે એવું કાંઈ છે જ નહીં, બ્રહ્મ સત ને જગત મિથ્યા પર્યાયમાં આવું બંધ. અને જો આવું ન જ હોય તો સંસાર સિદ્ધ ધર્મનો ઉપદેશ કોને દેવાય? જે સુખી થયેલા ને કે દુઃખી હોય એને દવા કોને દેવાય? નિરોગીને કે રોગીને દેવાય? તો જો તું પેલો એવો સ્વીકાર કરતો કે હું દુઃખી છું, આકૃતા છે, સંસાર પરિભ્રમણ છે, તો પછીનો પ્રશ્ન છે. તો પેલું એ સિદ્ધ કરીને દેખાડ્યું કે આ પર્યાયમાં ઉભું થાય છે એ પણ કોના કારણે છે? તારા પોતાના ઊંધા પુરુષાર્થથી અજ્ઞાનથી આ ઉભું થયેલું છે. કોઈ એક કરાયું, પેલું એક નથી એમ પણ નથી, અને છે તો બીજાએ કરાયું છે એમ પણ નથી. જે કોઈ પર્યાયમાં આખો ઉભો થયો છે એ તારા પોતાના ઊંધા પુરુષાર્થી અજ્ઞાનને કારણે તારા દોષે તને બંધન છે એ પહેલું સિદ્ધ. અને જો પોતાનો જ દોષ ન હોય, પોતે જ જો ન કર્યું હોય તો ભોગવે શું કામ? ભોગવે કોણ? એ તો લૌકિકતામાં સિદ્ધાંત છે ને. ગુનો કરે છે તો દંડ કોને મળે છે? જેલમાં કોણ જાય છે? નહી, શેઠ ગુનો કરે નોકરને કે તું મારા વતી જઈ આવજે, એવું હોય છે. એક જગતનો સામાન્ય સિદ્ધાંત છે કે જે કરે તે ભોગવે છે. તો મેં પોતે અજ્ઞાન ભાવે આ પર્યાયમાં ઉભું કર્યું છે તો પેલું એવું કાંઈ છે જ નહીં, ખાલી બધી કલ્પના છે. સસલાના સિંગડા જેવું બધું આવ્યું હતું ને બધું, એના જેવું છે એમ નથી, એ પર્યાયમાં ઉભું થયેલું છે. એટલું નહીં, અને એ ઉભેલા થયેલા ઉપરની જ તારી દ્રષ્ટિ છે. પર્યાયમાં એ બધું ઉભું થયેલું છે અને એનું અસ્તિ એટલું જ તે તારું અસ્તિત્વ માન્યું છે. તારી દ્રષ્ટિ બધી એના ઉપર જ છે. અને એટલા માટે આચાર્યદેવ કહે છે જો તું આ છે પણ એના ઉપર દ્રષ્ટિ કરવા જેવી નથી, તો એ દ્રષ્ટિ આખી સભા ઉપર જશે તો એ બધું સ્પષ્ટપણું. પર્યાયમાં જુદો જુદો આકાર, પર્યાયમાં હાનિ વૃદ્ધિ વધઘટ થાય છે, એ બધાનું લક્ષ છીટા વગર રહેશે નહીં. પણ એ જ્યારે પણ સવિકલ દશા છે, પર્યાયમાં જુદી જુદી ગતિગતનો શિકાર છે, ત્યારે પણ જે મુખ્ય ત્રિખાળી સ્વભાવ છે ક્યારેય એની દ્રષ્ટિ છૂટતી નથી. સવિકલ દશામાં છે છતાં શું થાય? સવિકલ દશામાં શું થાય? જ્ઞાનીને દ્રષ્ટિ અને જ્ઞાન કઈ તરફ જાય છે? ઉપયોગ કઈ તરફ જાય છે? સવિકલ દશામાં દ્રષ્ટિ ને ઉપયોગ ને બધું કઈ તરફ જાય છે? આ તો ઉપયોગ જે તરફ જાય તરફ દ્રષ્ટિ જાય ને? નહી, એવું ક્યાંય આવે છે? એવું ક્યાંય આવે છે? નથી આવતું. ગુરુદેવસિંહની સ્તુતિમાં લઈએ, સદા દ્રષ્ટિ તારી. શું શબ્દ વાપરો? સદા. સદા એટલે ક્યારની? સવિકલ દશા હો તો પણ દ્રષ્ટિ પોતાના વિષયને છોડે નહીં, અને જો દ્રષ્ટિ છોડે તો સાધક દશા જ નહીં. જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં જાયમો રે એટલો હજી ચારિત્રનો પુરુષાર્થ થયો નથી. એકત્વ છૂટે એવો શ્રદ્ધાનો પુરુષાર્થ થઈ ગયો હોવાથી દ્રષ્ટિ પોતાના વિષયને ન છોડે, અને દ્રષ્ટિ જો પોતાના વિષયને છોડી દે તો સાધક દશા અને આપણામાં શું ફરક રહેશે? જ્ઞાનીની સવિકલ્પ દશા અને આપણી દશા ફરક છે કે નહીં? શું ફરક છે? એનો ઉપયોગ બારમાં છે, આપણો ઉપયોગ બારમાં છે, ફરક તો છે. એ તો ખાલી શબ્દો તમે, બાકી બેયનો બહિર્મુક્તાનો ઉપયોગ છે. બહિર્મુક્તાનો ઉપયોગ હોવા છતાં પણ એકત્વનો એ જ્ઞાનીને અભાવ છે, અને આપણી બહિર્મુક્તામાં આપણે એટલા જ અસ્તિત્વ આપણું માની બેઠા છે. મોટો આંતરો છે. શ્રદ્ધાનું બળ એટલું છે કે ઉપયોગ બહાર જાય તો પણ એકત્વ ન કરવા, કારણ કે ઉપયોગની અંતર સન્મુખતા થવી એ ચારિત્રનો પુરુષાર્થ છે. એકત્વ છૂટવું એ શ્રદ્ધાનો પુરુષાર્થ છે. તો શ્રદ્ધાનો પુરુષાર્થ થતા ચોથું ગુણસ્થાનનું નામ એટલા માટે શબ્દ આપ્યો છે. ચોથા ગુણસ્થાન નામ શું આપ્યું છે? અવિરત સમય. શ્રદ્ધાનો જેવો પુરુષાર્થ એવો હજી ચારિત્રમાં થયો નથી, વ્રતાદી હજી નથી આવ્યા. ચારિત્રમાં એક જ અનંતાનુબંધી કસાઈ ગયો છે, એનાથી આગળ અપ્રત્યાખ્યાનાવણી નથી ગયો હજી. પણ વ્રતાદી નથી, બહારમાં જ વ્રત ચારિત્ર દેખાય એવું નથી. પણ શ્રદ્ધાનું સમ્યકપણું, એ શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિ સમ્યક સાચી યથાર્થ શ્રદ્ધા પ્રગટ થઈ ગઈ છે. તો એ આખો આત્રો કે પેલું એટલા માટે દેખાડ્યું કે આવું પર્યાયમાં છે. અન્ય મત, એક જૈન દર્શનનો વ્યવહાર, આ બધા ગુણસ્થાન ભેદ, માર્ગણા સ્થાન, જીવસ્થાન ભેદ, એ બધું કોને બતાવે? ઈસુ સિદ્ધ કરાવે છે. એ જૈન દર્શનનો વ્યવહાર એનાથી શું સિદ્ધ થતો હોય છે? અન્ય મતથી જુદું એક સમ્યક આખા માર્ગ તરફ આવે. અન્ય મતજી જેને કે ગ્રહિત મિથ્યાત્વમાંથી એક અહીંયા, અને પછી આખું તત્વની વાત, આખી સ્વભાવ દ્રષ્ટિની વાત, એનાથી એકત્વ છોડાવીને સ્વભાવ તરફ લઈ જાય. પહેલું હજી જૈન દર્શનના પણ વ્યવહારનો જો નિર્ણય નથી તો આગળ વધવાની વાત તો છે જ નહીં. એ છે તો એ કે તું જોઈશ તો છે, કારણ કે જો આજે પ્રશ્ન થોડો ગુરદેશે ફરીથી લીધો કે શિષ્ય પ્રશ્ન શું કર્યું હતું કે આવા ઉપર કયા એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે છે? પ્રશ્ન હતો ને, કાલે બહુ જ વિસ્તારથી લીધો હતો. ઉપર આપે કયો એવા આત્માની, તો એ શિષ્યને એમ હતું કે અમે તો એ જ બધું જોઈએ છે. તો આચાર્યદેવે શું કીધું કે તારી વાત ખોટી છે, તને ખબર નથી. એમ નથી કીધું કે તું પર્યાયની સમીપતામાં ઉભો છો, પર્યાય દ્રષ્ટિમાં ઉભો છો એટલે તને એ બધું દેખાય છે. અને એટલે ગેપ શું પડે છે? શિષ્ય અને આચાર્ય વચ્ચેનો ગેપ ક્યાં પડે છે? આચાર્યદેવ સ્વભાવ દ્રષ્ટિથી કહે છે અને આપણે પર્યાયમાં. આ મોટો આંતરો પડી ગયો છે કે જે વખતે તને બધું સ્પષ્ટપણું આખું દેખાય છે તે જ વખતે તું દ્રવ્ય દ્રષ્ટિથી તું જો, તો તને અબધ સ્પષ્ટપણાનો અનુભવ તને થયા વગર રહેશે. અને એ આખી શૈલીથી આપણને તો અહીંયા ભૂતાર્થ સત્યાર્થ કહીને વ્યવહાર સિદ્ધ કર્યો. અન્ય મત કહે છે એવી રીતે નથી, બધું પર્યાયમાં છે પણ તારી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? તો એ વાત આખી, અને તો તને સુધનય દ્વારા શું થશે? આત્માની અનુભૂતિ. અને એ આત્માની અનુભૂતિને અહીંયા આત્મા કહે છે. જે આ અનુભૂતિના કાળે જેનું લક્ષ છૂટે છે એ બધાને અહીંયા શું કીધું છે? અનાત્મા. અને જે અનુભૂતિ જે આત્માને અનુસરીને જે પણથી થઈ તેને અહીંયા આત્મા કે. એના બે બોલ થયેલા. આપણે થોડુંક શરૂઆત કરીએ કે આ સમય સાર કુંદકુંદ આચાર્યદેવ શરૂ કર્યું કેવી રીતે શરૂ કર્યું, કે એમાં ટીકાકાર સૌથી પહેલું મંગલાચરણ કોનું શરૂ થાય છે? મૂળ ગાથા શરૂ કરતા પહેલા પહેલી કુંદકુંદ આચાર્યદેવના મંગલાચરણ પ્રતિજ્ઞા પહેલા ટીકાકાર અમૃતચંદ્ર આચાર્યદેવનું મંગલાચરણ ત્રણ શ્લોકમાં સૌથી પહેલું, અને પહેલા જયચંદજીએ કરેલું. અહીંયા આપણે લઈએ, એમાં અમૃતચંદ્રાચાર્ય દેવે શરૂઆત સેનાથી કરી કે અમે શુદ્ધાત્માની વાત કહેવામાં, કારણ કે સમય એટલે આત્મા અને સાર એટલે અશુદ્ધતાથી રહિત, અને અશુદ્ધતાથી રહિત ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ, તો સમય એટલે આત્મા, સાર એટલે શુદ્ધ, અને બે મળીને શુદ્ધાત્મા. તો સાર એટલે શું કે અશુદ્ધતા અને અશુદ્ધતાના નિમિત્તો. તો અશુદ્ધ કોણ છે? ભાવ કર્મ. અને એના નિમિત્તો કોણ છે? દ્રવ્ય કર્મ અને રોગ. અને એટલા માટે સારનો અર્થ છે ને, પહેલા જ પાનામાં બીજા પાને જોઈએ તો જેમાં છે નમ સમય સારા શ્લોકાર છે ને બીજા પાને, સમય અર્થાત જીવ નામનો પદાર્થ. સમયના અર્થ ઘણા થાય, જયચંદજી આગળ લીધા, એમાં સમય એટલે પદાર્થ પણ થાય અને જીવ પણ થાય, અને સાર એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, રહિત. આવી ગયું? તો ત્રણ શું લીધા, અને સારનો અર્થ આવો ક્યાંથી કાઢ્યો? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહિત, એવો અર્થ ક્યાંથી નહીં કાઢ્યો? સાર એટલે શું કહેવાય? સાર એટલે શું? સાર એટલે મોરલ નહીં, સાર એટલે શું? ગ્રહણ કરવા યોગ્ય. કઈ ના, તો ભાઈ તમારા વાતનો સાર શું છે? એમ ગ્રહણ કરવા, જેમ છાશ હોય છે ને વલોવે, પછી શું થાય? એમાંથી માખણ વધારે હોય કે છાશ વધારે હોય? માખણ તો ઓછું હોય ને, અને છાશ વધારે હોય ને, એટલે બહુ વધારે હોય એ ગ્રહણ કરાય ને નહીં. પછી માખણ ને ગરમ કરે તો શું થાય? તો શું ગ્રહણ કરીએ? તો ગ્રહણ કરવા યોગ્યનું સાર, એનો અર્થ સાર. તો સાર ગ્રહણ કરવા યોગ્ય કોણ છે? શુદ્ધતા કે અશુદ્ધતા? અને તો શુદ્ધતા, સાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધતા, એટલે અર્થ આવ્યો કે સાર એટલે ગ્રહણ કરવા યોગ્ય, અને ગ્રહણ કરવા યોગ્ય કોણ હોય? શુદ્ધતા હોય. તો એ તો શુદ્ધતા ગ્રહણ કરવા યોગ્ય છે, તેનો અર્થ કે સારનો અર્થ શું આવ્યો? અશુદ્ધતાથી રહિત. તો અશુદ્ધતા એટલે કોણ? અશુદ્ધતા એટલે કોણ? ભાવ કર્મ. ભાવ કર્મ, ભાવ કર્મ અશુદ્ધ છે, અને એના નિમિત્તો દ્રવ્ય કર્મ અને નો કર્મ. તો નિમિત્ત અને એનાથી થતી નૈમિતિક અશુદ્ધ અવસ્થા બે થી રહિત, એનું નામ શું છે? સાર. એનો અર્થ છે શુદ્ધ. તો સમય એટલે આત્મા, અને સાર એટલે શુદ્ધ, તો શુદ્ધ આત્મા. તો આખા આ પરમાગમની અંદર કોની વાત આવશે? શુદ્ધ આત્માની. તો પહેલો જ પ્રશ્ન થાય છે, શુદ્ધ આત્મા કોણ છે? પેલો છે નમ સમય સાર, એટલે હું શુદ્ધાત્માને નમસ્કાર કરું, વંદન કરું છું, કારણ કે એની અમારે આખું કેવું છે. તો પેલો જ પ્રશ્ન, શુદ્ધાત્મા કેવો છે? જેમ સમયસારમાં પહેલી ગાથામાં સિદ્ધ ભગવાનને વંદન કર્યા, વંદિત તું સર્વ સિદ્ધે, તો પ્રશ્ન સિદ્ધ ભગવાન કેવા છે? કે ધ્રુવ, અચલ અને અનુપમ ગતિપા. તો અહીંયા આચાર દેવે શુદ્ધાત્મા એટલે પોતાનો ત્રિકાળી ભગવાન આત્મા, એ શુદ્ધાત્મા, એ શક્તિ સામર્થ રૂપ છે, અને પ્રગટ રૂપ શુદ્ધાત્મા એટલે સિદ્ધ ભગવાન. આ બે અંદરમાં આવી ગયા. એક કેવા છે? શક્તિ સામર્થ રૂપ, અને કેવા છે? પ્રગટ રૂપ. અને એટલા માટે સર્વ જીવ છે સિદ્ધ સં. તારે કોઈને એમ કે ને આ ભાઈને તારે મળવાનું, પણ મેં એ ભાઈને કોઈ દી જોયા નથી, ઓળખું ને કેવી રીતે, તો એને શું કરવામાં આવે કે ભાઈ આ ફોટો લઈ જા, આવા ફોટો જોજે. એમ અહીંયા કે છે મારે કોને પ્રાપ્ત કરવો છે, અનુભવવો છે? કોને? શુદ્ધાત્મા. તો પ્રશ્ન, શુદ્ધાત્મા કેવો છે ભાઈ, દેખાડો તો ખરા કઈ? તો કે સિદ્ધ ભગવાન જોઈ લે. તો અહીંયા આખા શુદ્ધાત્મામાં બેયની મુખ્યપણે ત્રિકાળી દેવો, પણ સાથે સાથે કોણ છે? પ્રગટ શુદ્ધાત્મા. તો અહીંયા આત્માની વાત કરતા સૌથી પહેલું, કોકને વંદન કરીએ તેનું કંઈક અસ્તિત્વ હોય કે ન હોય, હોવા પણ હોય કે ન હોય, અને એટલા માટે પહેલો શબ્દ શરૂ કર્યો ભાવાય. એ શુદ્ધાત્મા કેવો છે? બહુ સરસ એની વ્યાખ્યા લખી છે. શબ્દ તો ખાલી ભાવાય, ભાવાય એટલે શું છે? હોવા પણ. એની જગ્યાએ કેટલો સરસ શબ્દ આપ્યો, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. છે શબ્દ? ખાલી તમારે એમ કહેવું જોઈએ તો વસ્તુ છે, પદાર્થ છે, દ્રવ્ય છે, એમાં આટલું બધું શું છે? કે એક ગુરુદેશી આના ઉપર સરસ છે કે આનો અર્થ શું થયો, કોઈ પણ વસ્તુ પદાર્થ એની મૂળભૂત હયાતી શુદ્ધ જ હોય. છે શબ્દ? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ. તો આપણે રિવર્સમાં વાંચીએ તો વસ્તુ, વસ્તુ કેવી હોય? સત્તા સ્વરૂપ. સત્તા, સત્તા શું શબ્દ? સત્વતા તા એટલે શું હોવાપણું કોઈ પણ પદાર્થ વસ્તુ છે તેનું હોવાપણું છે અને હોવાપણું શુદ્ધ હોય આવી ગયા ત્રણે શબ્દ વસ્તુ એનું સત્તા એટલે હોવાપણું અને હોવાપણું કેવું શુદ્ધ કોઈ પણ પદાર્થ લ્યો પૂતગલ પણ પોતાના સત્તા સ્વરૂપે કેવું છે સ્પર્શ રસગંધ એનો સ્વભાવ એનો સ્વરૂપ છે દરેકનું પોતાનું સ્વરૂપ સ્વભાવ એનું શુદ્ધપણું છે ધર્માસ્તિ કાય એનું પણ એક વસ્તુ છે પદાર્થ છે તો એનું શું છે હોવાપણું સત્તા હોવાપણું ફરીથી સત્તા હોવાપણે નું વંદન હે ને કે આકાશમાં કોઈને એવી રીતે કરવાના છે કે હોવાપણે તો પેલું સિદ્ધ કરે છે કે જેને અમે નમસ્કાર કર્યો એ કોણ છે સમયસા શુદ્ધાત્મા એ કેવી છે હોવાપણે છે તો હોવાપણે કેવું છે શુદ્ધ હોવાપણે તો એ કોઈ પણ પદાર્થ પોતાના સ્વભાવ સામર્થ્ય જોઈએ તો કેવું છે અને એ રીતે જોઈએ તો શું થાય એ રીતે આટલાથી સિદ્ધાંત કરે અરે જગત આખું શુદ્ધતાથી જ ભરેલું છે આપણે ખોટા એમાં વિપરીતતા કરીને આ સારું ખરાબ રાગદ્વેષ કરીને અશુદ્ધતા ઉભી કરીએ છીએ એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર દરેક પદાર્થ પોતપોતાના સ્વરૂપથી એક પણે છે એ જોવો તો બધામાં શું છે જગતમાં સુંદરતા છે આપણે આપણા અજ્ઞાન ભાવે કોકને સારા કોકને ખરાબ ખબર નહીં પોતાના મિથ્યા અભિપ્રાય આ જીવને શું કર્યું છે જેને સાવ ગુજરાતીમાં કે દાટ વાળો જેને કે એક મિથ્યા અભિપ્રાય કેટલી વિપરીતતા કરાવી છે જ્ઞેયરૂપ જગતના સર્વ પદાર્થો પોતાના સ્વભાવથી ભરેલા શુદ્ધ હોવા છતાં એમાં ક્યાંક ને ક્યાંક હે ઉપાદેયપણું માનીને આ અનંત સંસાર પરિભ્રમણ થઈ ગયો છે એટલું તો આપણે સ્વીકારી લઈએ કે દરેક પદાર્થ ફરીથી એટલો શબ્દ ખાલી શું શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે મળે છે ભાવાયમાંથી શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ કોઈ પણ પદાર્થ આવું કઈ હોય જગતમાં ઘણી ખરાબ વસ્તુ હોય છે દુર્ગંધ વાળી હોય સડેલી હોય આવી બધી ખરાબ હોય છે કે નહીં બરોબર છે કે નહીં તમે જ અમને શીખડાવો છો બાર ભાવનામાં શરીર કેવું છે ત્યાં તમારું સાચું ને અહીંયા પાછું કે તમે શું કરું આ આખું એક એનાથી વૈરાગ લાવવા માટેની વાત છે બાકી હર એક પદાર્થ દુર્ગંધ પણ એ પદાર્થના ગંધગુણની પરણતી છે એ તારો રાગ પોસાતો નથી એટલે તું એને ખરાબ કહે છે કોઈ કે આ રંગ ખરાબ ને કાળો તો અશુભ જ કહેવાય ને તમે કયો છો પ્રતિષ્ઠા આદિ સારા પ્રસંગ હોય તો કાળા કપડા પહેરીને પાછું એકનું એક તમે કોન્ટ્રાડિક કરો છો તમારો વિરોધાભાસ અરે એક વ્યવહારની એક વાત છે બાકી કાળો પણ એક પૂતગલનો શું છે રંગ ગુણની પણતી છે એમાં એ જગતની સાથે અંતરપણતીના નિશ્ચય સાથેને યોગ્ય વ્યવહાર પણ જગતમાં હોય છે પણ આ એક મૂળ સિદ્ધાંત જેના ખ્યાલમાં હશે એ વ્યવહાર વ્યવહારની રીતે સ્વીકારશે એમાં એકત્વપણે ક્યારે પણ રાગ દ્વેષ નહીં કરે એક સરસ પહેલો સિદ્ધાંત શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે કોણ કોણ અહીંયા વાત કોની ચાલે છે અને તમે દરેકની વાત લીધી કે દરેક પદાર્થ છે ને તો વસ્તુપણાના ગુણ તો કોમન હોય ને પછી પોતાનું જુદું થાય જેમ આપણે કહીએ વિશ્વ એટલે શું છ દ્રવ્યનો સમૂહ તો એ છે છ માં કોમનપણું હશે કે નહીં હોય કારણ કે નહીં તો દ્રવ્યના ભેદ નહીં નીકળે દ્રવ્યના ભેદ છે તો દ્રવ્યને જે કોમન હોય એ તો દરેકમાં લાગુ પડશે જેમ આપણે બધા મનુષ્ય છીએ તો આપણે બધા કઈ કોમન પણ ન હોય ને બધા સરખા છે મનુષ્યના ભેદ હોવાથી મનુષ્યપણાના સરખા છે બે હાથ બે પગ પોતાની ઇન્ડિવિજ્યુઅલ પણ છે કોઈની હાઈટ નાની મોટી રંગ કાળો ધોળો જુદી વાત પણ મનુષ્યપણાની અપેક્ષા એ તો શું છે દરેકમાં સમાનપણું તો અહીંયા દરેક પદાર્થનું વસ્તુની છે એટલે હવે એનાથી જુદો પાડવા માટે બીજો બોલ કયો લઈ લીધું ચિત્ત સ્વભાવ છે આચાર્ય કર્મ કરીને જેમ આપણે આવે છે આ તો સાંભળાશે ને એવા સપ્તા, મહાસત્તા. મહાસત્તા કોને કહે? સાંભળ્યા શબ્દો તો સાંભળશે. મહાસત્તા કોને કહે? હા, અવાંતર સત્તા. મહાસત્તા કોને કહે? એક રીતે તો આખું વિશ્વ એક મહાસત્તા છે. પછી એમાં જળ ચેતનનો કરી અથવા એક દ્રવ્ય કહીએ તો એ શું થઈ ગયું? એના માટે અવાંતર સત્તા. દ્રવ્યને મહાસત્તા લઈએ તો એમાં ગુણને શું કહેવાય? અવાંતર સત્તા. ગુણને મહાસત્તા લઈએ તો પર્યાયને અવાંતર સત્તા. પર્યાયને લેવાય હવે? નહીં લેવાય. પર્યાયને મહાસત્તા લઈએ, પર્યાયને મહાસત્તા લઈએ તો અવિભાગ પ્રતિષેધને અવાંતર સત્તા, અને અવિભાગ પ્રતિષેધને મહાસત્તા લઈએ તો હવે શું વાંધો આવ્યો? વાંધો શું આવ્યો? પણ હવે નામ તો બોલ્યા અવિભાગ, પછી શું ભેદ પડવાનો છે? શું બોલ્યા છેલ્લે? શું બોલ્યા? તો અવિભાગ પછી ભેદ તો છે જ નહીં, તો અવાંતર સત્તા ક્યાંથી થશે? ઇન જેમ ક્રમ છે એમ અહીંયા પેલું શું આપ્યું? દરેક વસ્તુની વાત આપણને આપી કે દરેક પદાર્થ જળ ચેતન રૂપી અરૂપી ગમે તેવું કેવું છે? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. અહીંયા અમારે કોની વાત કરવી છે? શુદ્ધાત્માની વાત કરી. તો એની કેવી રીતે બીજાથી જુદો પડશે? કે ચિત સ્વભાવ આય. તો ઓલામાં દ્રવ્ય આવ્યું, અહીંયા હવે એનો શું આવ્યો? ગુણ આવ્યો. ગુણ પણ કેવો આવ્યો? અસાધારણ વિશેષ ગુણ આવ્યો. ચિત સ્વભાવ આય. તો જો એમાં પણ એનો શબ્દ છે, જેનો સ્વભાવ ચેતના ગુણરૂપ છે. મેળવું કોનો? જેનો એટલે કોનો? દ્રવ્યનો તો છે, પણ અમારે જે અહીંયા સમયસાર શુદ્ધાત્મા કહ્યું એ વસ્તુનો જ ગુણ છે. ઓલા બધાનો નથી, બધી વસ્તુ છે એનો નથી. એ વસ્તુ તો છે, પણ એ વસ્તુ બીજાથી સેનાથી જુદી પડે છે? ચૈતન્ય એના સ્વભાવથી. ચિત સ્વભાવ એનો છે. તો ફરીથી વાત કોની લેવી છે? શુદ્ધાત્માની. શરૂઆત ક્યાંથી સમજાવવાની? કે જગતમાં એ પદાર્થ છે, પોતાના શુદ્ધ સ્વભાવથી હોવા પણે છે જગતમાં બીજા પણ એમાંથી આ જુદો કેવી રીતે પડશે? ચિત એનો સ્વભાવ, ચૈતન્ય એનો સ્વભાવ છે. ચલો આપે તો બતાવી દીધું, પદાર્થ શુદ્ધાત્માને કહી દીધો, બીજાથી જુદો પાડવા માટે એનો સ્વભાવ ચિત સ્વભાવ. તમને પ્રાપ્ત કેમ થશે? તમે શુદ્ધાત્મા શુદ્ધાત્મા કહો છો, પણ અમને તો પર્યાયમાં શુદ્ધતા જોવે છે ને. એક બહુ નક્કી કરવા જેવું છે, શુદ્ધાત્માનું વેદન જોવે છે કે એનું અસ્તિત્વ જોવે છે? ફરીથી, શુદ્ધાત્માનું અસ્તિત્વ જોવે છે કે વેદન જોવે છે? અસ્તિત્વ અનાદિનું છે, એનું મારે ક્યાંય નથી. મારે હવે એના આશ્રય શું જોવે છે? વેદન જોવે. સુખ સ્વભાવી મોક્ષ સ્વરૂપી હું ભગવાન આત્મા તો હતો છું જ અત્યારના. અહીંયા કઈ દેખાતું તો નથી. જે આમ નજર કરીએ તો શું દેખાય? શરીર દેખાય છે. કદાચ અંદર હજી વધારે આમ આંખ બહુ જોરથી બંધ કરીએ શું દેખાય? રાગ દ્વેષ દેખાય છે ક્યાંક, એવું દેખાય છે ને. આત્મા દેખાય છે નથી. તો અહીંયા આખું વેદન માટે તો એનો ઉપાય શું આપ્યો? કે પદાર્થ આવો છે, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે, ચૈતન્ય એનો સ્વભાવ છે. તો હવે પ્રાપ્તિ સેનાથી થશે? શું શબ્દ એના માટે વાપરો? સ્વાનુભૂત્યા પોતાની. જો સરસ આચાર્ય દેવ સ્વ લીધું ને, સ્વાનુભૂત્યા પોતાની. પક્કો કે આપણા વતી પ્રોક્સી, પ્રોક્સી તો ચાલતો હોય છે ને જગતમાં, બધે ચાલે છે ને. નહીં હવે તો બધું ભાઈ વોટિંગ હું નથી આવી શકતો, તો ઓનલાઈન થઈ શકે ને એમ. આપણું કોઈ ગુરુ કોઈક આપણા વતી અનુભવ નહીં, બીજો કોઈ સાધર્મી. ચલો ગુરુની તો સાધર્મી કોઈક કરી લે. ફરીથી આવું કેમ નહીં? આમાં પ્રોક્સી કેમ કામ ના થાય? વતી વતી ઘણા આપણે જાત્રામ જતા હોય, મારા વતી પણ ને. સારી ભાવનાની વાત નથી, પણ એ જયારે જ્યાં પહોંચે ત્યારે એવો ભાવ કરજે. અહીંયા શું છે? આપણે કે મારા વતી કરજે, તો એ તો ન્યા કરતો હોય ને. આપણે અહીંયા એની કરતા કમસે કમ તમે ક્યારે જે છે એટલો તો ભાવ કરજે. અહીંયા તો વતી આવશે, બોલી લેવું તો બહુ. તો અહીંયા જો ફરીથી શું લેખો શબ્દ છે? વેદન હંમેશા ક્યારે પણ વતી હોઈ શકે નહીં, વેદન પ્રત્યક્ષ હોય છે. વેદન ક્યારે પૂછવું પડે નહીં, અને પૂછવું પડે તો સમજી લેવું વેદન નથી. બહુ સુંદર એ જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષ છે, વેદાંત પ્રત્યક્ષ જ હોય છે. એમાં બે પ્રકારના સાકર મોઢામાં આપણે મૂકીને સ્વાદ બીજાને આવે એવું કેમ શક્ય છે? તો અહીંયા એક સુંદર શબ્દ આચાર્યદેવ લીધો કે સ્વાનુભૂત્યા તારી પોતાની જ, આજ તારે પુરુષાર્થ કરવો પડશે. આચાર્યદેવ કહે છે તારે વસ્તુ બનાવવાની નથી, એનો સ્વભાવ તારે બનાવવાનો નથી, પણ એનો સ્વીકારનો પુરુષાર્થ તો તારે જ કરવો પડશે. વસ્તુ વિષય હાજર છે, મોજૂદ છે, પણ એને વેદન કરવાનો પુરુષાર્થ તો તારે પોતાને કરવો છે. તો શબ્દ પાછો શું આપ્યો છે? કથન પોતાની કથનચિત અનુભવન રૂપ ક્રિયાથી. કથનચિત ન લખ્યું, જો અચ્છા પોતાની પણ લઈએ, બસ એટલું લાંબુ શબ્દ નહીં. જ એટલે શું? એકાંત, એક જ આમાં જાજા હાથ ને, એક કરતા બે ભલા ને એવું બધું આપણે નથી કરતા. ક્યારે પણ ફરીથી સાધનામાં સ્વાધીનપણે કામ થાય છે. સાધના કેવી રીતે થાય છે? સ્વાધીનપણે સાધના હોય છે, પરાધીનપણે ક્યારેય સાધના થઈ શકતી. તો તારી જ પોતાની જ, અને શબ્દ પછી આગળ શું છે? અનુભવન રૂપ ક્રિયાથી. આપણે તો જ્ઞાન હોય ને, ક્રિયા ન હોય ને? ક્રિયા હોય, કરવાની ક્રિયા હોય, એ જ્ઞાન કરવાનું હોય. ગુરુદેવજી તો જ્ઞાન કરવાનું કીધું ને, ક્રિયા કરવાનું નથી કીધું ને? ગુરુદેવજીએ ક્રિયા કરવાનું કીધું છે કે જ્ઞાન કરવાનું કીધું છે? અરે જ્ઞાન કરવું એ પણ એક ક્રિયા નથી. તને કેમ જડની ક્રિયા જ ખાલી દેખાય છે? તને રાગની જ ક્રિયા દેખાય છે? ક્રિયા જ્ઞાન ક્રિયા પણ છે, એક વિભાવ ક્રિયા છે અને એક જડ ક્રિયા છે. આપણને સ્થૂળ જ્ઞાનમાં બહિર્લક્ષમાં શું દેખાય? ખાલી જડની, જાણે જડમાં જ પણ. અરે જડ ભાવે, જડ પરિણામે ચેતન ચેતન, તો ચેતનની પણ એક ક્રિયા છે અને ચેતન જ્ઞાનમય હોવાથી જ્ઞાન ક્રિયા છે. પણ શું થાય, એટલી બધી બહિર્મુક્તામાં, જેને કે જેના સંગમાં રહ્યા ને એની જેવા થઈ ગયા છે. બારમાં લખ્યા ને જેવો એવો, એમ ચોવીસે કલાક કોના સંગમાં છીએ, કોની દ્રષ્ટિમાં છે? પોતાને જડ રૂપે માની બેઠા છીએ, પોતાને વિભાવ રૂપે માની બેઠા. અહીંયા કે પોતાની જ અનુભવન રૂપ ક્રિયાથી તે શું છે? પ્રકાશે છે, એટલે કે નવો પ્રગટ થાય છે. પ્રકાશે એટલે તો નવું ને, રાત પડી હતી ત્યારે આ દુનિયા નહોતી, દિવસ સૂરજ ઉગ્યો ત્યારે આખી દુનિયા દેખાણી. રાતના નહોતી ને દુનિયા, હતી તો દેખાતી જ નહોતી. અને આ સૂરજ ઉગ્યો, પ્રકાશ જોતો. તો શબ્દ પણ એક પ્રકાશે છે, પ્રકાશે છે એનો અર્થ શું છે? જ્ઞાનમાં નહોતો એ જ્ઞાનમાં આવ્યો, સ્વીકાર નહોતો તે સ્વીકાર થયો. તો એ શુદ્ધાત્મા પોતે વસ્તુ છે, એ જ્ઞાન સ્વભાવ છે, અને એની સન્મુખતાનો પુરુષાર્થ કરીશ તો એ અનુભવથી તને પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. તો પેલું દ્રવ્ય આવી ગયું, પછી ગુણ આવ્યું, અને પછી આ કોણ આવી? જો આ જૈન દર્શનના પહેલા પાયાના સિદ્ધાંત આચાર્યદેવે એક મંગલાચરણમાં સિદ્ધ કરીને બતાવ્યા. આ બધા ખુલાસા ગુરુદેવસિંહના પ્રવચનોમાં છે. તો આ રીતે વસ્તુ, વસ્તુનો સ્વભાવ અને એની પ્રાપ્તિ. પણ પ્રાપ્તિ થઈ એ પણ હજી શું છે? અધુરાશ છે. પ્રાપ્તિ નહોતી શું હતું? વિપરીતતા. હવે પ્રાપ્તિ થઈ એ શું થયું? શરૂઆત થઈ, અધુરાશ. તો કંઈક પૂર્ણતા થાય કે નહીં? કે આ જ અનુભવની ક્રિયામાં જો તું આગળ વધો તો ક્યાં પહોંચીશ? સર્વભાવાંતર છે તે. સ્વાનુભવ અને એનું ફળ સર્વભાવાંતર. જો શબ્દ શું આપ્યા છે? સર્વ, ભાવ, અંતર અને છિદ, ચાર છે ને. સર્વ એટલે બધા, પછી ભાવ એટલે એમાં બધું જ લઈ લે, ભાવ એટલે ગુણ નહીં, અહીંયા બધું આવશે દ્રઢ ક્ષેત્ર કાઢવા, અને અંતર એટલે બીજા. પોતાના ભાવની શેમાં વાત આવી? સ્વાનુભૂતિમાં. સ્વાનુભૂતિમાં પોતાની વાત આવી, અને પોતાના અનુભૂતિમાં જ્યાં પૂર્ણતા થાય છે તો શું થાય છે? બીજા અન્ય ભાવ પણ, અને અન્ય ભાવમાં બીજા દ્રવ્ય, બીજા ક્ષેત્ર, બીજા ગુણ કાળ અને બીજા ગુણ એ બધા, અને છિદે એટલે જાણી લેશે. આપણે છીદે એટલે છેદીએ એવું અર્થમાં નહીં, તો ચાર બોલશે ને, સર્વ એટલે પોતાના સિવાય, પોતાની વાત સેમાં આવી ગઈ, સ્વાનુભૂતિમાં, સર્વ ભાવ અંતર, બીજા ભાવો એટલે અન્ય દ્રવ્ય, અન્ય ક્ષેત્ર, અન્ય કાળ અને અન્ય ભાવ, એને જાણી લઈ, એવું શું થયું છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, પૂર્ણતાની વાત. અને આ રીતે વિચાર કરીએ તો દ્રવ્ય, ગુણ, પર્યાય, પર્યાયમાં પણ અધૂરી પર્યાય અને પૂર્ણ, અને એ રીતે લઈએ તો સાત તત્વો માંથી કેટલા તત્વો આવ્યા, બધા નથી આવ્યા, કેટલા આવ્યા આમાં, કેટલા આવ્યા, કેટલા આવ્યા, ચલો એક એક લઈએ. જીવ આવ્યો આમાં, કે આવો શેમાં આવ્યો, શેમાં આવ્યો, ચિત્ત સ્વભાવાય અને ભાવાય, ખાલી ભાવાય નહીં, ચિત્ત સ્વભાવ એટલે એમાં આખો જીવ આવી ગયો. પછી સ્વાનુભૂતિ ચકાસતી કોણ આવ્યા, સંવર નિજરા આવ્યા, અનુભૂતિ થઈ, અને સર્વ ભાવાંતરમાં કોણ આવ્યું, મોક્ષ આવ્યો, ચાર આવ્યા, જીવ, સંવર, નિજરા અને મોક્ષ, ત્રણ ક્યાં બાકી રહ્યા, અજીવ, આશ્રવ અને બંધ. કેમ એ મને આચાર્ય ત્રણ કેમ ભૂલી ગયા, ત્રણ કેમ છોડી દીધા, અરે મંગલાચરણ નો શ્લોક છે, ક્યાંક તો અસ્થિ ખાલી રાખ, બધી નાસ્તિમાં જ રહેવું છે તારે, કોકના જન્મ દિવસે ગયા ત્યારે કેમ ભાઈ ખબર ને, જન્મ પછી મરણ આવે એવું બોલાય, એવું નિયમ તો છે કે નહીં, અરે ભાઈ આજના દિવસે તો ન બોલ, એમ અહીંયા આચાર્ય દે કે છે, આ પેલો શ્લોક છે નો છે, મંગલાચરણ નો છે, તો મંગલાચરણ માં અસ્થિ બતાવી, અને અસ્થિ માંથી નાસ્તિ સમજવી તો સમજી લેજે, કે જીવ કીધો તો અજીવ નથી, નાસ્તિ આવી ગઈ, અમવાર કીધો તો આશ્રવ, સંવર નો વિરોધી આશ્રવ સમજી લેજે, અને નિજરા અને મોક્ષ નો વિરોધી બંધ એ સમજી લેજે, બાકી અમે મંગલાચરણમાં અસ્થિતિ વાત કરીએ છીએ, નાસ્તિ તારી મેળે, જે સુંદર રીતે શરૂઆત કરી છે એ રીતે આપણે વિચાર.
સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.